ઘાટકોપરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 9/9/85ના સમયસર ગાથા 19 પર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
મારામાં રાગ છે, રાગમાં રૂપ છે, એના માટે એકત્વ વિભક્ત આત્માની બાબત કહે છે. રાગની સાથે એકસો બુદ્ધિ છે, એને કહે છે કે રાગ તારા થી ભીન છે, વિભક્ત છે. તારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રિ સહજ ગુણ નો પિંડ ભગવાન આત્મા કોઈથી અભિન છે અને કોઈ પાપ થી તારો આત્મા ભીન છે એ બતાવવા માટે હંમેશા ની રચના છે. એમાં 19 નંબર ની ગાથામાં શિષ્ય પ્રશ્ન કરે છે કે વળી ફરી પૂછે છે કે આ આત્મા એટલે મારો આત્મા, જગતના આત્માની મને ચિંતા નથી, કેમ કે એનો જે નફો નુકસાન થાય એ દિવાળીએ કોઈ ડેબિટ શોટ મારા ખાતામાં આવતી એટલે મારે પરમદાસની ચિંતા નથી. સૌના ભાવે પરણવો તો પરણવો, મને કઈ લેવા દેવા પ્રભુ, પણ આ મારો આત્મા જે છે પોતાના આત્માનો પ્રશ્ન. આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિગુણ એટલે અજ્ઞાની રહે, એના ધ્વનિમાં એમ આવ્યું છે કે અનાદિકાળથી ભલે અજ્ઞાન હો તો પણ હવે અનંત કાળ સુધી હું અજ્ઞાની રહું એવો મારો સ્વભાવ નથી. એટલો પ્રશ્નમાં અંદર લણકાર છે કે મારો આત્મા અજ્ઞાની ક્યાં સુધી રહે, એટલે અજ્ઞાની પણ રહે એવો મારો આત્માનો મૂળ સ્વભાવ નથી એમ અવ્યક્તપણે પણ એમાં અંદર આવી ગયું છે. ક્યાં સુધી હું અજ્ઞાની રહું એમ, આ આત્મા કેટલા કાળ સુધી મિથ્યા દ્રષ્ટિ રહે, અપ્રતિબુદ્ધ રહે, અજ્ઞાની રહે, તે કહો કેટલો કાળ. હવે મને કેટલો કાળ, મારે કેટલા કાળ સુધી દુઃખી થવું, કેટલો કાળ કે પ્રભુ એમ પ્રશ્ન પૂછે. દુઃખી તો હું છું અનંત કાળથી, સ્વીકાર કર્યો પર્યાયમાં દોષ છે, અવસ્થામાં દોષ છે, એ દોષ પરથી નથી પણ મારા સ્વતંત્રપણે મારા સ્વભાવને ભૂલી અને રાગાદીને દેહાદીને મારો માનું છું એવું અપ્રતિભૂતનું અજ્ઞાન પણ છે. તો આવી સ્થિતિ ક્યાં સુધી રહે, ભોપાલમાં ગુરુદેવને તાવ આવ્યો, 3 ડિગ્રી 3.5 ડિગ્રી તાવ અને વાંચન બંધ થઈ ગયું. પછી મેં ચંદુભાઈને પૂછ્યું કે આ તાવ ક્યાં સુધી રહેશે, અહીંયા પ્રશ્ન છે ને, મેં પૂછ્યું આ ગુરુદેવનો તાવ ક્યાં સુધી રહેશે, કેટલા દી, તો કે ફક્ત 3 બસ, કઈ વાંધો નથી. તો ભારતી જે તો ભાઈ એમ અહીંયા પ્રશ્ન કરે છે, એને ગુરુ ઉત્તર આપે છે કે ગભરાવાની જરૂર નથી. તારા પ્રશ્નમાં મને એમ લાગે છે કે હવે તારો તાવ નિકટવર્તી થઈ ગયો અને પ્રશ્ન થયો છે કે પ્રભુ આ દુઃખના ગાળા મને ક્યાં સુધી, કોઈ દુખ્યો હોય તો જ્યોતિષ પાસે જાય છે ને કે હવે આ પ્રતિકૂળ જીવો ક્યાં સુધી છે, એટલો કેટલો ગાળ જાય છે જ્યોતિષ પાસે. એમાં સર્વજ્ઞ ભગવાન જે જ્યોતિષ છે, 3 કાળના જ્ઞાતા, એની પાસે જઈને ગા નાખે પ્રભુ દુઃખ ક્યાં સુધી હતું, એનો ઉત્તર આપે છે કે ગભરાવાની તારે જરૂર નથી, કેમ કે માત્ર તારી માન્યતા ફેરવી નાખે, વસ્તુને સ્થિતિને ફેરવી નથી, ઉદગલના પરિણામને તું તારા પરિણામ માની લ્યો તો એ માન્યતા ફરી દે. ઉદગલના પરિણામ ભલે રહી જાય પણ ઉદગલના પરિણામ મારા છે એ મમત્વ એમાંથી છોડી દે, એકત્વ બુદ્ધિ છોડી દે, રૂચિ છોડી દે, બસ ત્યાં સુધી તું છો વિચાર નથી, તરત સમય પછી પી જાય. એવો પ્રશ્નનો ઉત્તર આપે છે. ટીકા જેવી રીતે દ્રષ્ટાંત સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવમાં પુદ્ગલના ધર્મો છે, પુદ્ગલના ગુણો છે, પ્રસાદી એ બધા પુદ્ગલના ગુણો છે, તથા ઓળું તળિયું પેશાબ આદિના આધારે અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય એ આમાં દ્રષ્ટાંતમાં લઈએ છીએ. વર્તન ગંધવર્ણા પર્યાય અને આ પોળું તળિયું પેટાવાદી જે આકાર આકૃતિ ઘડાની એ આના આકારે પરિણત થઈને ઉદગમના સ્કંધોમાં એક ઋતો પર્મનું જે હોય એ માટી રૂપે ન હોય એનો ઘડો પણ ન થાય, એ પરમાણુનો ઘડો ન થાય, એક છૂટો પરમાણુ હોય એનો ઘડો ન થાય, પણ અનંત પરમાણુનો જે પિંડ બને છે એવો જે માટી એને અહીંયા દ્રવ્ય કહીએ અને એના જે પરિણામ ઘડો થાય એને એની અવસ્થા કહીએ, એક દ્રવ્ય અને બીજી એની અવસ્થા. તો કહે છે કે થયેલ ઉદગલ ના સ્કંધોમાં આ ઘડો છે એમ, અને ઘડામાં આ સ્પર્શ સ્કંધવર્ણા આદિ ભાવો તથા પોળો તળિયું પેટાળ આદિના આકારે પરિણત ઉદગલ થતો છે. ઘડામાં ઉદગલ છે, ઉદગલમાં ઘડો છે, એ બે એક જ ચીજ છે. ભેદથી સમજાવે છે પણ ઘડો જુદો અને માટી જુદું એમ છે. એ માટી ઘડા મરી છે અને ઘડો માટી મય છે. માટી ઘડા મય છે અને ઘડો માટી મય છે. એમાં તો અભિન્નતા છે, એમાં તો જાત એક છે, એની જાતિ એક છે, એટલે એમાં તો અભેદતા છે દ્રષ્ટાંતમાં. પણ સિદ્ધાંતમાં ચેતન ને જળ બે ભિન્ન છે, એમ ઘડો ને માટીને એકતા ભાગે છે એમ જ્યાં સુધી તને આત્મા ને રાગ ની એકતા ભાગશે અભેદતા ત્યાં સુધી તો અજ્ઞાની રહેશે. દ્રષ્ટાંતમાં સવું છે, સિદ્ધાંતમાં ઓળી વાત કરે છે. એમ વસ્તુના અભેદથી જેવું સામાન્ય એવું વિશેષ, માટી સામાન્ય અને સામાન્યની જાતના પરિણામ તેને વિશેષ કહેવામાં આવે છે. માટીમાંથી કોઈ સોનાના દાગીના થાય નહીં, કેમ નથી થતા કે સામાન્યથી વિશેષ જુદું ન હોય. જેવું સામાન્ય હોય એવું જ એનું જો વિશેષ હોય તો એના પરિણામ કેવા? જો સિદ્ધાંત જો ખ્યાલમાં આવી જાય, સિદ્ધાંત કે જેવું સામાન સોનું સામાન તો એના જો ઘાટ થાય એ પણ સોનામાં જ થાય, એના કઈ ત્રાંબાનો ઘાટ ના આવે, એમાંથી ચાંદીનો ઘાટ ના આવે, કેવું સામાન્ય એવું વિશેષ. એમ માટી સામાન્ય જે છે એની વિશેષ અવસ્થા ઘટ છે પર્યાય, તો એ જેવું સામાન્ય છે એવું વિશેષ છે. એ બે વચ્ચે તો અભેદતા બરાબર સિદ્ધ થઈ શકે છે. એ બે નો તો અભેદ છે, સામાન્ય વિશેષ, સામાન્યની જાતનો વિશેષ, એની સાથે એને અભિન્નતા હોય એ તો વ્યાજબી છે. પણ જો એવી રીતે તો આત્માને પુદ્ગલના પરિણામ રાગીની એકતા માનતો અજ્ઞાની થતો એ કેવું છે? તેવી રીતે હવે આગળ કર્મ, દ્રવ્ય કર્મ એ જળ કર્મ છે. શરીર આદિ નવ કર્મ કહેવાય અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ છે એને દ્રવ્ય કર્મ કહેવાય. એ બે ઉદગલની જાત છે, બે ઉદગલના જ પ્રકારો છે. દ્રવ્ય કર્મ અને શરીર નવ કર્મ એ ઉદગલના પ્રકાર છે, એમાં આત્મા નથી, એમાં ચેતન નથી. તો કહે છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની હણાઈ હોતે પાઠ. આઠ પ્રકારના કર્મ છે, એમાં મુખ્ય મોહિની નામનો એક કર્મ છે, એક કર્મ નામે ભેદ છે, એક દસંગો ને એક ચારી કર્મો. તો કહે છે કે એ જે કર્મ છે જળ કર્મ, એના લક્ષી જે મોહ રાગ ને ભેદ થાય છે એ કર્મ ના પરિણામ છે, કર્મકૃત છે કે જીવકૃત. ત્યારે રાગ ભેદ આત્મા નથી તો કરતો તો કોણ કરે છે ભાઈ? કપડું સફેદ હોવા છતાં તને પીળું ભાસે છે એ તો તારા દ્રષ્ટિ નો દોષ છે. કપડું તો સફેદ જ એ પીળું છે નહીં, એમ તારા દ્રષ્ટિના દોષ થી જે પૂતગલના ભાવો અને પૂતગલના પરિણામ છે એને તારા દ્રષ્ટિના દોષ થી આત્માના પરિણામ છે તને ભ્રાંતિ થઈ ગઈ છે. એ તારા પરિણામ નથી, કેમ કે તું ચૈતન્ય જાત છે તારામાં, અને વિશેષ જે રાગ છે જળ અચેતન એ સામાન્ય વિશેષ નથી. સામાન્ય ની જાતની સાથે બળતાપનું નથી, જાત જુદી છે. ચેતન પરમાત્મા ની જાત જુદી અને રાગ ની જાત જુદી. એક ચેતન ને બીજું જળ છે. કર્મ મો આદિ મો રાગ બધો લઈ લેવો. અંતરંગ પરિણામો, અંતરંગ પરિણામો કેમ થયા? એ જીવની બહિર્મુખ અવસ્થામાં આ મોહ રાગ દ્વેષ થાય છે. જીવની અવસ્થામાં થતા હોવા છતાં વ્યવહારને એ જીવના પરિણામ કહો અલ્પ વિરામ, પણ નિશ્ચયને તો પુત્રના પરિણામ છે. અધ્યાત્મ શાસ્ત્ર છે, ભેદ જ્ઞાન નો મંત્ર બતાવે છે. તું માની ગયો છો કે રાગ આત્માના પરિણામ અને પાછું સર્વજ્ઞ ભગવાનના બીજા આગમોનો આધાર આપીને તું કહી રહ્યો છો કે સર્વજ્ઞ ભગવાને રાગને જીવના પરિણામ કયા છે? ત્યારે આચાર્ય ભગવાને કહ્યું કે હા, અમને એ ખબર છે, અમે અધ્યાત્મ શાસ્ત્ર લખીએ છીએ ત્યારે આગળનું પણ અમને જ્ઞાન છે. સર્વજ્ઞ ભગવાને રાગાદીને જીવના પરિણામ કયા છે? પણ એ વ્યવહાર ને કયા છે? વ્યવહાર ને કયા છે એમ કોણ જાણે છે? કે નિશ્ચયને પૂતગલના પરિણામ જાણે છે એ ધર્માત્મા જાણે છે કે આ વ્યવહાર ને જીવના પરિણામ છે. નિશ્ચયને જીવના પરિણામ થોડો અભ્યાસ નહીં પુરુષાર્થી ઉપાય છે. શાસ્ત્ર અમૃતચંદ્ર આચાર્ય બનાવ્યું છે, ચરણાનુયોગનું શાસ્ત્ર છે. એમાં તેઓ એ ફરમાવે છે કે શ્રોતાઓને ઘણા ગુણ તો જોઈએ, શ્રોતા હોય લાયક આત્માથી માત્ર બહુ છબીલા એવા જીવોમાં ઘણા ગુણો તો કસાયની મૂળતા સરળતા વિનય વિવેક એ બધા ગુણો તો ઘણા હોય, પણ એ ઉપરાંત એક ખાસ ગુણ એનામાં જોઈએ કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એ બે નહીંનું તો જ્ઞાન એને હું જોઈએ. જો બે નહીંનું જ્ઞાન નથી તો જીનાગરનું રહસ્ય એ સમજી નહીં શકે. એનો ઘડો હવે બે નહીંનું જેને જ્ઞાન નથી એ તો એમ જ માને છે ઘીનો ઘડો ઘીનો ઘડો ઘીનો ઘડો ઘીનો ઘડો. અરે ભાઈ, ઘીનો ઘડો ઇન્ટુ કોમા, ઘીનો ઘડો કોમા બેમાં બચકો મૂકી દો, ઘીનો ઘડો છે જે બાકીમય છે ને ઘીમય શું કહ્યું? આમાં હા પાડવામાં રસિકભાઈ તેના જવાબદારી જો આમાં હા પાડતું તો બીજા હા પાડવી પડે. ઘીનો ઘડો એટલે કોમા, બે કોમા પછી આવે વાત કે ઘીનો ઘડો. તો શિષ્ય કે હા, ઉતાવળ કેમ આવે? હીરો સાંભળ જરા કે છે તે માટીમય છે ને ઘીમય. આ જૂના કાને વાત તો સાંભળી ઘીનો ઘડો ઘીનો ઘડો આ વાત નથી આવી કે ઘીનો ઘડો છે તે માટીમય છે અને ઘીમય નથી. એમ આ વ્યવહારને નીચે નહીં બે નહીંનું જ્ઞાન હું જોઈએ. એમ આચાર્ય મારા ફરમાવે છે કે રાગી જીવ સુખી જીવ એટલે ઓછી હા બરાબર હતું એના ઉદાહરણ કેમાં વાક્ય હજી અધૂરું છે. એ વાક્ય પૂર્ણ વિરામ કીધું રાગી જીવ ઇન્ટુ કોમા. છે જે જ્ઞાનમય છે, જે રાગમય મારી વાત કરો છો કે શિવ પરમાત્માની કે તારી? બધા આત્માની, અભવિના આત્માની. લે, અભવિનો આત્મા પણ જ્ઞાનમય છે, રાગમય નથી, થયો નથી, થવું અશક્ય છે. એમ દુઃખી જીવ આપણું ચાર ગતિમાં જીવો બહુ દુઃખી છે. દુઃખી જીવ ઇન્ટુ ગોમા છે તે સુખમય છે અને દુઃખમય. હું અત્યારે સુખમય છું, બધા આત્મા સુખમય છે, પરિપૂર્ણ સુખથી ભરેલા પરમાત્મા છે. એનામાં દુઃખ અને દુઃખ જ્યાં છે ત્યાં તારું અસ્તિત્વ નથી. તારામાં દુઃખ નહીં, દુઃખમાં તું નહીં. એમ અહીંયા સમજાવે છે. કર્મ મોહાદી અંતરંગ પરિણામો જીવની અવસ્થામાં થાય છે. રાજદેશ મોહ છતાં પણ જીવના નથી. શું કહ્યું? જીવની અવસ્થામાં થાય છતાં જીવના નથી. એ જીવ નથી, જીવ એનો કરતા નથી. પાણી શીતળ સ્વાભાવિક છે, અગ્નિના નહીં કે પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થયું તો કહે છે કે એ પર્યાય ઉત્પન્ન છે. એ પર્યાય પાણીની કથનથી છે, કથનભીત પાણીની અવસ્થા છે. સર્વથા ઉષ્ણતા પાણીની અવસ્થા પાણી તો નથી, પણ પાણીની અવસ્થા પણ. શું કહ્યું? ઉષ્ણ થયું પાણી કહેવાય કે પાણી ગરમ થઈ, પણ એ જે પરિણામ છે ઉષ્ણ એ કથનભીત પાણીના પરિણામ છે અને કથનથી અગ્નિના જ પરિણામ છે. આ બે માંથી જેને શીતળ પાણીની પ્રાપ્તિ કરવી હોય એ નિશ્ચયના પક્ષમાં યોજાય કે અગ્નિના જ પરિણામ છે, પાણીના પરિણામ નથી, તો એને શીતળ પાણીની પ્રાપ્તિ થશે. આ નિશ્ચયને વ્યવહાર બે વાત ખાસ સમજવા જેવી છે. જીનાગમનું રહસ્ય સમજવું હોય તો એકાંતે રાગ જીવના પરિણામ નથી, એકાંતે કુદલના પરિણામ નથી. કથનથી જીવના પરિણામ ને કથનથી ઉદગલના પરિણામ અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો નથી જીવમાં થતું, નથી કુદલમાં થતું. અવસ્તુ છે એ પરિણામો તથા લોક શરીર આદિ બાહ્ય વસ્તુ, શરીર આદિ બાહ્ય વસ્તુ કે જેવો બધા ઉદગલના પરિણામ છે. આ સમયસારમાં સંસ્કૃત ટીકામાંથી એની ગુજરાતી કરી આપણા હેમંતભાઈ અક્ષર અક્ષર ઉદગલના પરિણામ છે. પણ આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ એ ઉદગલના પરિણામ છે. જાત્રાનો વિકલ્પ થઈ ઉદગલના પરિણામ. આ સ્વાધ્યાયનો રાગ ઉઠે એ કોના પરિણામ? ઉદગલના પરિણામ છે. તારા પરિણામ નથી, તારી જાતના પરિણામ નથી, તારી જાતમાંથી ઉભા થયા નથી. એ ઉદગલના પરિણામ છે. ઉદગલના પરિણામ થશે એમ લીધું નથી, અનાદિથી જીવો જ્યાં ત્યાં રોકાઈ ગયા અને મૂળ વસ્તુ ભૂલી જાય. આયુ પૂરું થઈ જાય, કોઈ શરણ નથી, કોઈ મંડળ કે કોઈ ટ્રસ્ટી કે કોઈ મનમોહનભાઈ ગાંધી પ્રભુ કોઈ શરણ સાથે. શરણ તો એક આત્મા છે અને એ ભેદ જ્ઞાનના મંત્રથી આત્માની અનુભૂતિ થઈ શકે, વર્તમાન કાળમાં થઈ શકે, થઈ શકે છે. માટે સાથે લખવામાં આવ્યા છે. એ બધા ઉદગલના પરિણામ છે. તું માની બેઠો છો કે એ આત્માના પરિણામ છે, એ આત્માના પરિણામ મૂળમાં નથી. આત્માના પરિણામ આત્માની જાતના જે પરિણામ હોય, આત્મા જ્ઞાનમય અને એના પરિણામ એ જ્ઞાન. એ જ્ઞાન તો આત્માના પરિણામ છે, પણ રાગા જે આત્માના પરિણામ નથી. કાલ વાત થઈ હતી કે રાગ છે તે ઉદગલ આશ્રિત છે, માટે પૂતગલના પરિણામ ન્યાય થી કાલમાં આવે એવું છે. જરા કાલમાં આ રાગ છે આત્માના પરિણામ, આત્માના પરિણામ એમ એને ઝડતા થઈ છે. મિથ્યાત્વની જોર બહુ છે. એને જરાક એક બાજુ રાખીને લવી વાત આચાર્ય મહારાજ કેવા માંગે છે એ સાંભળવી જોઈએ. એને કાન ખુલ્લા રાખવા જોઈએ કે પૂતગલના આશરે રાગ થાય છે, માટે રાગ પૂતગલના પરિણામ. નંબર વન. નંબર ટુ, કે રાગ પૂતગલને પ્રસિદ્ધ કરે છે, માટે રાગ પૂતગલના પરિણામ છે. એ રાગ પૂતગલમાં અભેદ થાય છે, માટે રાગ પૂતગલના પરિણામ છે. રાગ આત્માને આશ્રય થતો નથી, માટે એ આત્માના પરિણામ નહીં. રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, કેમ કે રાગ આત્માનું લક્ષણ નથી, ઉપયોગ લક્ષણ છે. માટે રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, માટે આત્માના પરિણામ નહીં. એ રાગ આત્મામાં અભેદ થતો નથી, માટે રાગ આત્માના પરિણામ નથી. બે વાત છે. ત્રીજી વાત કાલ કરી હતી કે જ્ઞાન આત્માને આશ્રય થાય, માટે જ્ઞાન એ આત્માના પરિણામ છે. અતિન્દ્રિય જ્ઞાન ની વાત છે, શાસ્ત્ર જ્ઞાન ની વાત નથી. ઇન્દ્રિય જ્ઞાન નહીં, એ જ્ઞાન આત્માને આશ્રય થાય છે, માટે જ્ઞાન આત્માના પરિણામ. એ જ્ઞાન આત્માનું લક્ષણ છે, એ આત્માના લક્ષને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, માટે તે પરિણામ આત્માના છે. જ્ઞાન પરિણામ આત્માનું, અને એ જ્ઞાન આત્મામાં સંસંચિત હવે થાય છે, માટે એ જ્ઞાન આત્માના પરિણામ છે. પણ રાગ તો આત્માના પરિણામ નથી. નથી ને નથી તો માનતો નથી, ને ન માનતો માનતો તારી ભલે યાર, ન માનતો તારી હોનાર. એવી હોય કોણ તને કરી શકે? એ વાત છે. ભૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે, બે વાત નથી. રાગ ભૂતગલના પરિણામ છે એક, અને આત્માનો અનાદર કરે છે. બાપના પરિણામ તો આત્માનો અનાદર કરે છે, પણ કુંડના પરિણામ પણ આત્માનો અનાદર કરે છે. હવે જે આત્માનો અનાદર કરે અને એવો આત્મા એનો આદર કરે તો કેવી એની મુક્તિ થાય? પોતાના દુશ્મનને ઘેરે બોલાવે, પછી તો માથું કાપે છે, એને આવકાર ન પાડે. કે એ બધા પરિણામો આત્માનો તિરસ્કાર અનાદર કરનારા છે. પુણ્યને પાપ જે ભાવે તીર્થંકર કર્મની પ્રકૃતિનો બંધ થાય એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ આત્માનો અનાદર કરનાર ભાવો છે. આક્રો છે એ આકુલતાને ઉત્પન્ન કરનારા છે. આક્રો થી આત્મા ભીન છે અને આત્મા થી આક્રો ભીન છે. તેમનામાં આ હું છું ભૂતગલના પરિણામ અને આત્માનો તિરસ્કાર કરનારા બે લક્ષણ માંડ્યા. રાગના બે લક્ષણ, એક ભૂતગલના પરિણામ છે અને એક આત્માનો અનાદર કરનારા ભાવ. ભૂલપા બે તેમનામાં એટલે રાગમાં આ હું છું, હું રાગી છું, હું દેશી છું, હું મિથ્યા નથી. આત્મા મિથ્યા નક્કી થયો જ નથી. આત્મા તો જ્ઞાય ભાવે સ્થિત છે, એ તો એની વિશેષ અવસ્થામાં એક સમયમાં મિથ્યા તો હું થયો છે. એ તો ટળી શકે છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી. માટે જેવો તિરસ્કાર તેમનામાં આ હું છું, રાગમાં હું, અને એમ અને આત્મામાં આ કર્મ મોહાદી અંતરંગ પરિણામ તથા લોકર્મ શરીર આદિ પહેરેલ આત્મતિરસ્કારી ઉદગલ પરિણામ છે એમ વસ્તુના અભેદથી આત્માને રાગ, જ્ઞાનને રાગ સ્વભાવથી ભિન્ન છે, અભિન્ન થઈ શકતા નથી. પણ અભિન્નપણાની માન્યતા ઉભી કરી એ વિચાર છે, બસ દ્રષ્ટિનો દોષ છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એક શબ્દ પડ્યો કાન ઉપર સોગાની નાન ભીન ને રાજ એ વાતા કરે, નાન ભીન ને રાજ ભીન, એ તો શાસ્ત્ર માં લીધું છે. શાસ્ત્ર માં લીધું છે એમ અહીંયા છે કે નહીં મેળવી લે ને. શાસ્ત્ર માં તો લખ્યું છે, પણ તને શ્રદ્ધા જ્ઞાન માં એવું કઈ ગુરુદેવે કહ્યું, પણ તને કઈ જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એ વસ્તુ ના અભે થી જળ અને ચેતન બે ભીનો વાત હતા, એને એક પણ માનવું તેને અપ્રતિભૂત અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. એ બે તત્વ ભિન્ન ભિન્ન, ચેતન અને જળ બે ભિન્ન ભિન્ન છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આ પૂદગલ ના પરિણામ છે, હા પૂદગલ ના પરિણામ. આ 1 લાખ રૂપિયા નું દાન મેં આપ્યું, રૂપિયા વિદ્યા અને આ દાન ને પૂદગલ ના પરિણામ કયા? અમારા પરિણામ બધું ગયું અમારું, અને તારી પાસે જ્ઞાન આવી ગયું. તારું કઈ ગયું નથી, અજ્ઞાન ગયું. અજ્ઞાન તો ગયું ને, અજ્ઞાન તો છોડવા જેવું તો કોઈ ફાળમાં નહીં લખાવે. અરે આ સમજ છે, એને લોક કશાય ભેટા વગર હશે નહીં, એની જોડી છલકાઈ જશે. આ ચૂંટા બેઠા છે પછવાડે મોક્ષાસન પહેર્યું ને કા. અને હવે એક પછી એક જે શાસ્ત્રો નમળતા હોય એ છપાવવાનો કાર્યક્રમ એને કર્યો છે. અરે ગુરુદેવ તો ફરમાતા હતા, અરે શાસ્ત્ર છપાવો, અડધી કિંમતે વેચો, ચારણની કિંમતે વેચો, દ્રષ્ટાંત આપતા હતા. ક્રિશ્ચનો ચાર ચારણની ટોપી વેચે, બે રૂપિયાની ટોપી ચારણ, એવું સાહિત્ય પ્રકાશન કરો. અને સાહિત્યનું પ્રકાશન કરીને ઘેર ઘેર એ જીનવાણી ની લાણી કરો, જીનવાણીની લાણી કરો. આ ગુરુદેવના વિચારો હતા, એ વિચારો એ શિષ્યો અપનાવવા જેવા છે. તો એનો શિષ્ય એ ઉદગલ ના પરિણામ છે. ભાઈ તું માનીને બેઠો છો નિરાંતે કે રાગ મારા પરિણામ, રાગ તારા પરિણામ નથી, તારી જાતના નથી, તારે આપણે થતા નથી. ત્યાં સારો અનાદર કરે જે તને દુઃખ આપે, રાગ થાય તો એ વખતે આકુળતા થાય છે. તો દુઃખ આપે એ પરિણામ જીવના ન હો, આકુળતાને ઉપજાવનારા છે. આદરો છે એ આકુળતાને ઉપજાવનારા છે. એવો પાઠ છે. એ વસ્તુના ભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે, જળ અને ચેતન એક માની લો તો ત્યાં સુધી તારું અપ્રતિભૂત અજ્ઞાની રહી, ત્યાં સુધી લિમિટ લિમિટ માની, ત્યાં સુધી બસ અનાજ્ઞન જ નહીં. જ્યાં સુધી તું જળ અને ચેતન બે પદાર્થ ભીનો વાત થતા તું બેને એક પણ માની લો તો ત્યાં સુધી તું અજ્ઞાની છો. ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે, અજ્ઞાની છે, મિથ્યાગતિ છે. હવે સૌની વાત કરે છે, પ્રશ્ન તો એમ કર્યો હતો શિષ્ય કે હું અજ્ઞાની ક્યાં સુધી રહું, કે જ્યાં સુધી હું બે ને ભીન ના માન એક માન ત્યાં સુધી તો અજ્ઞાની રહેવાનો છો. અને જ્યારે કોઈ વખતે જ્યારે અને કોઈ વખતે જેમ દ્રષ્ટાંત આપે, દ્રષ્ટાંત બહુ સારો છે. દ્રષ્ટાંત ખ્યાલમાં આવશે તો સિદ્ધાંત ખ્યાલમાં આવશે, દ્રષ્ટાંત ખ્યાલમાં નહીં આવે તો સિદ્ધાંત ખ્યાલમાં. જેમ રૂપી દર્પણની દર્પણ છે એ રૂપી પદાર્થ છે, આત્મા અરૂપી છે. રૂપી દર્પણનો દ્રષ્ટાંત આપી અને અરૂપી આત્માની વાત સમજાવી તો કહે છે કે રૂપી દર્પણની સ્વપર ના આકાર નો એટલે સ્વ અને પર એનું જે સ્વરૂપ છે એના આકાર નો એટલે સ્વરૂપ નો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જગે હું કહ્યું કે દર્પણ છે એનું દર્પણ જે દળ છે દળ દ્રવ્ય અને વર્તમાન એની સ્વચ્છ અવસ્થા છે દર્પણમાં સ્વચ્છતા જેનામાં હોય પ્રગટ એને દર્પણ કેવા અને દર્પણ બરાબર છે તો દર્પણ એનું દળ દ્રવ્ય છે અને એની અવસ્થા વર્તમાનમાં સ્વચ્છ છે એની અંદર એ સ્વચ્છતાની અંદર એવો સ્વભાવ પ્રકાશિત છે કે એમાં એની સ્વચ્છતામાં દર્પણ પણ પ્રતિભાસે છે અને અગ્નિની જ્વાળા પણ પ્રતિભાસે છે એ રૂપી દર્પણની સ્વ પરના આકારનો સ્વ પર સ્વ તો દળ છે એનું દર્પણ અને પર તો જે વખતે જે હોય તે બરફ હોય તો બરફ કોલસા હોય તો કોલસા ફરક હોય તો તરફ જે કોઈ પદાર્થ એમાં પ્રતિભા છે મા સિદ્ધાંત છે પર નહીં બદલે છે પણ સ્વ નહીં બદલતું હજી દ્રષ્ટાંત ચાલે છે હો હરીસાની સામે જે પદાર્થો છે એ તો બેઠા છે મારે રાજકોટમાં પાનવાળાની દુકાન મોટાડી તો એમાં જે કઈ વાહન જાય માણસો જાય ગાય ભેંસ એમાં પ્રતિભાસ અને પ્રતિભાસ થઈ અને એ પાછું પ્રતિભાસ નો અભાવ છે બીજા પદાર્થો એમ પદાર્થો પર પદાર્થો પર પદાર્થો એમાં બદલે પણ એની સ્વચ્છતામાં જે દળ છે એ બદલતું નથી હરીસાની સ્વચ્છતામાં પર પદાર્થો પલટે બદલે ઘડીકમાં બરફ જણાય ઘડીકમાં અગ્નિ જણાય એ બધા પદાર્થો પર પદાર્થો એને પલટે છે એમાં પ્રતિભા અને એની અંદર એ જે સ્વચ્છતા છે એની સાથે એની સ્વચ્છ સ્વભાવ જે છે એની અભેદતા છે એટલે બદલતું દ્રવ્ય બદલતું નથી આપણે ઉપયોગમાં જ્ઞાયક જણાય છે એ લેવું છે જ્ઞાયક નો બદલો થતો નથી જ્ઞેય ભલે પડે પણ જ્ઞાયક સ્વજ્ઞેય ફરતો નથી એમ લેવું છે સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી પ્રતિબિંબ તો પ્રતિભાસ અગ્નિ છે જો કરનારી સ્વચ્છતા છે સીધો દર્પણ તો સ્વચ્છ ને સ્વચ્છ જ છે જ શબ્દ વાપરો છે સમય કે કામ કથનચિત દર્પણ સ્વચ્છ અને કથનચિત દર્પણ મળી એમ હોય શકે નહીં જો દર્પણ મલિન હોય તો પર પદાર્થ નો પ્રતિભાસ એમાં થાય નહીં બાકી દર્પણ નથી દર્પણ ની સ્વચ્છતા છે જંગલમાં રહીને તાલપત્ર ઉપર કલમ ચલાવે નિર્વિકલ્પ ધ્યાનમાંથી અવિકલ્પમાં આવી અને કરુણા આવી અને જે દ્રષ્ટાંત પણ લખે એ પણ કોઈ અલૌકિક કહે છે કે પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે કથનચિત દર્પણ ઉષ્ણ અને કથનચિત સ્વચ્છ છે નહીં અને ઉષ્ણતા તથા જ્વાળા ઉષ્ણતા પર્યાય લીધી જ્વાળા વ્યંજન પર્યાય આકૃતિ લીધી અગ્નિ અગ્નિનો આકાર છે ને આને એ આકાર પણ એમાં પ્રતિભા છે અને ઉષ્ણતા પણ પ્રતિભા છે પણ એનો આકાર અને ઉષ્ણતા દર્પણમાં આવતી
ભિન્ન છે. ક્યાંથી દર્પણમાં
ક્યાંથી આવે? સવારના પૂરમાં બધા દાઢી કરે, આપણે દાઢી નો દ્રષ્ટાંત આપો ને, બેરો ને કરતા દાઢી કરે દર્પણ ની આમ સમાન કરે છે ને સાબુ બધા. અહીંથી જો પૈસા લેવામાં આવે અને પૂછવામાં આવે કે દર્પણ માં સવારે તમે દાઢી કરો છો તો શું દેખાય છે? બરબું નું એ કઈ પ્રશ્ન પૂછવાનો હોય, ભૂલું દેખાય છે, ભૂલું દેખાય છે ને? હા ભૂલું દેખાય છે, દર્પણ દેખાય છે. ગણિતભાઈ આ રોજના કાર્યક્રમ નો પણ વિચાર કરતો નથી. પછી કોઈ કદાચ થતું હોય વિશેષ તો એમ પણ કે મોઢું એમાં નથી, મોઢું એમાં, મોઢું મોઢામાં, પણ મોઢાનો પ્રતિભાવ થાય છે એ મને દેખાય છે. કે મોઢાનો પ્રતિભાવ દેખાય છે કે દર્પણ ની સ્વચ્છતા દેખાય છે. પછી આગળ હજી ધીરુભાઈ આ રોજ નો કાર્યક્રમ છે કે ભાઈ મને તો દર્પણ ની સ્વચ્છતા દેખાય છે ને મોઢું પણ દેખાય છે, નાપા જા. પણ સાહેબ પણ સ્વ પર બે તમે આમાં કર્યું, સ્વ પર નો પ્રતિભાન કરનારી છે અને મોઢું પણ દેખાય અને સ્વચ્છતા દેખાય એમાં નાપાસ કે? હા, કેમ કે તને સ્વચ્છતા સ્વચ્છતા ને સ્વચ્છતા જ આવી નહીં, સ્વ પર બે કીધું છે, પેલા સ્વ લઈને પછી સ્વપૂર્વક પર લે તો સ્વ પર ટકા કેવા. દર્પણ નો દાખલો છે, જો તને દર્પણ પણ દેખાય છે દર્પણ ની પર્યાય અને એમાં જે મોઢું છે નૈમિતિક પણ દેખાય છે, એટલે કે દર્પણ ની સ્વચ્છતામાં સાપેક્ષ પણ તે સામે થયું, જે નિરપેક્ષ થતો સુધી ગયો નહીં.
ભયંકર ભૂલ ખાતી,
મોટી ભૂલ છે. હવે સિદ્ધાંતમાં લેશું, આમાં દ્રષ્ટાંતમાં બધી ટાઈમ જઈએ. દર્પણની સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે. અગ્નિમાં ઉષ્ણતા અને એની જ્વાળા એમાં આવે છે અને એનો જે પ્રતિભાવ થાય છે જેમાં એ જે સ્વચ્છતા છે એ દર્પણથી અભિન્ન છે, સ્વચ્છતા દર્પણથી અભિન્ન છે. તેથી દર્પણથી અગ્નિ સર્વથા સર્વથા ભિન્ન. શું કહ્યું? દર્પણની સ્વચ્છતા દર્પણથી અભિન્ન છે અને દર્પણમાં પડતા પ્રતિબિંબો અગ્નિ આદિના જ્વાળા ની ઉષ્ણતા એ અગ્નિથી અભિન્ન છે. ઉષ્ણતા અગ્નિથી અભિન્ન છે અને સ્વચ્છતા દર્પણથી અભિન્ન છે, તેથી દર્પણથી અગ્નિ સર્વથા. આ ન્યાયથી તો વાત કરે છે, એમાં મહા પાડતો તો પછી રાજકુંજલથી અભિન્ન કેવું પડશે હો ભાઈ? હા, ચિત્ત એ કહ્યું છે કે રાગ કુંજલથી અભિન્ન છે અને જ્ઞાન આત્માથી અભિન્ન છે. જ્ઞાન આત્માથી અભિન્ન હોવાથી રાગ આત્માથી સર્વથા કુંજલ ના થઈ અગ્નિની જગ્યાએ છે. રાગ અગ્નિની જગ્યાએ આવશે અને દર્પણની સ્વચ્છતા આ જ્ઞાનમાં આવશે અહીંયા. અને ઉષ્ણતા તથા અગ્નિની છે તેવી રીતે દ્રષ્ટાંત બોલો છો સિદ્ધાંત. એવી રીતે અરૂપી આત્માની ઓમાં રૂપી દર્પણ શબ્દ હતો દ્રષ્ટાંતમાં, રૂપી દર્પણ હતો. રૂપી દર્પણ કેમ કહ્યું? એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે અને આત્મા અરૂપી છે એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય. એક એક શબ્દ ની શાંતિ કિંમત એક લીટી, એક શબ્દ અને એક અક્ષર હે ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના સાહેબ બનાવી કે ને હે ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના છે કે કેવી રીતે અરૂપી આત્માની રૂપી દર્પણ તો ઇન્દ્રિય જ્ઞાન થી જાણી શકાય પણ અરૂપી આત્મા ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. પછી ભાઈ આ કરવા જેવું છો
બરોબર.
હા, અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતુતા છે, જ્ઞાન જ થાય છે આત્મામાં. આત્મામાં જ્ઞાન થયું છે. જ્ઞાન કેવું? કે જે જ્ઞાનમાં પોતે પણ જણાય અને જે જ્ઞાનમાં પુદ્ગલના પરિણામ રાગ પણ જણાય. જીવના પરિણામ થાય છે એને જણાય કેમ નથી? આત્મામાં જ્ઞાન થાય છે અને એ જ્ઞાનની અવસ્થામાં જ્ઞાયક પણ પ્રતિભાસે છે અને પુદ્ગલ પણ પ્રતિભાસે છે. હવે નાયક પ્રતિભાસે છે એને છોડી અને રાગ નો પ્રતિભાસ છે કે હું રાગી એમ અજ્ઞાન હું કહે, પણ રાગી તો પુદ્ગલ છે અને હું તો જ્ઞાતા છું એ ખ્યાલમાં આવતું નથી. ખ્યાલ લેવા જેવી છે. એના ઉપરના વ્યાખ્યાને પણ છપાઈ ગયા છે ગુરુદેવના પેલા કે બીજા બીજા ભાગમાં છે. અવનિતા ધીરેજીને કાંઈ મળે તો વાંચું સ્વાધ્યાય કરું. બધા બે કલાક દુકાને ગુરુ જવાય તો નુકસાન નહીં જાય, પણ આ કરી લેવા હું આ કહું છું. પણ અમલ તો કેટલાક કરે એ કઈ કોઈને પૂછતો નથી, પણ અમલવા જવું. મુંબઈમાં પ્રવૃત્તિ ઘણી કે આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતુતા છે. એટલે કે એ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાયક જણાય છે પોતાને ને પર જે બધું લીધા ને ખબર પ્રકાર કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે ને, તો જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાયક જણાય છે એ જ્ઞાયકની સાથે જ્ઞાનની પર્યાયનું અભેદપણું છે. અને જે રાગ જણાય છે જ્ઞાનની પર્યાયમાં એ રાગથી જ્ઞાન ભિન્ન છે. તેથી આત્માથી રાગ સર્વથા ભિન્ન છે. રાગ જણાય છતાં રાગ જ્ઞાનમાં આવતો નથી. અને ખરેખર રાગ જણાતો નથી, પણ રાગ જેમાં જણાય છે એવી ખબર પ્રકાર કે જ્ઞાનની પર્યાય જણાય છે. કાલે સૂક્ષ્મ એટલું ના આવે એવું મનસ છે કાલ તો, અને આ વિષય પણ રહી ગયો તો બાકી શું કહ્યું કે કેવી રીતે દર્પણની સ્વચ્છતા માત્ર છે એ દર્પણની સ્વચ્છતામાં એનું દવ પણ જણાય છે અને અગ્નિ ઉષ્ણતા જે પ્રખર છે એ પણ એમાં જણાય છે. એટલે એની સ્વચ્છતા જણાય છે. શું જણાય છે? સ્વચ્છતા. કેવી સ્વચ્છતા? સ્વ પરનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જણાય છે કે અગ્નિ જણાય છે? જ્ઞાનમાં ઉતારવું છે હમણાં કે એ જ્ઞાનની પર્યાયમાં જે દળ પોતે ને પર એ બીજું ને બપર પ્રકાશમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞાય પણ પ્રતિભા દે છે અને પુષ્કળના પરિણામ રાજાની પણ પ્રતિભા દે છે. તો કહે છે કે આ રાગ મારા એ તો અજ્ઞાનમાં જીવ છે, એ તો અજ્ઞાની છે, અને રાગ જણાય છે એ પણ અજ્ઞાન બન્યું, અને રાગ જેમાં જણાય છે એટલું જ્ઞાન જ જણાય છે એ અજ્ઞાન બન્યું, અને રાગ અને આત્મા બે જણાય જાય છે એ અજ્ઞાન બન્યું. એટલો જ્ઞાયક જણાય છે ત્યારે એને આત્માનો અનુભવ થાય અને નિશ્ચય પ્રગટ થાય. પછી સવિતો દશામાં આવતા પોતાનો આત્મા પણ જણાય ને રાગ પણ જણાય ને સફળ પ્રકાશક કહેવામાં આવે છે. સ્વપ્રકાશક પૂર્વક જ સ્વપર પ્રકાશક નો વ્યવહાર ઉભો થાય છે. સ્પષ્ટ છે સંતોએ કહેલી વાત ભરો. આ વાત ગુરુદેવ બધી કહી ગયા છે કે જ્ઞાન ની પર્યાય ગણાય છે, અમને કે જણાતો નથી, એમાં માલ છે. પણ જ્ઞેય લુપ્ધ આત્માઓને એમ લાગે છે કે જ્ઞેય ગણાય છે, જ્ઞાન ગણાય છે. એ પદ જ્ઞેયમાં ઉપયોગમાં પદ નહીં ગણાય છે, પણ એ ઉપયોગમાં સ્વગ નહીં એને જણાતો નથી, ત્યાં સુધી અજ્ઞાની છે. એક દ્રષ્ટાંત આવે છે યોગસાર, અમિત ગતિ આચાર્ય નું એક યોગસાર નામનું શાસ્ત્ર છે, બાર પડી ગયું છે આપણે ગુજરાત. એમાં પાછળના ભાગમાં આચાર્ય ભગવાન ને બહુ કરુણા આવી ગઈ કે આ માતા ને બહેનો ને બાળ ગોપાળ નાના મોટા ને કઈ આત્માનો અનુભવ સરળતાથી થઈ જાય, જે સંસ્કૃત ની જરૂર નહીં, હિન્દી ભણવાની જરૂર નહીં, ગુજરાતી ભણવાની જરૂર નહીં, અંગૂઠા છાપો તો પણ અનુભવ થઈ જાય એવો એક સરળ ઉપાય બતાવ્યો, સરળ માં સરળ. એમાં એક દ્રષ્ટાંત આપ્યો યોગદાન કે ભાઈ સાંભળ, કે દીવો છે એ પ્રકાશક છે, પ્રકાશ નો કરનાર, પ્રકાશક દીપક દ્રવ્ય, અને એની અવસ્થા એને પ્રકાશ કહેવાય, એને પ્રકાશ કહેવાય પ્રગટ. અને એ પ્રકાશમાં ઘરો જે ઘરાને પ્રસિદ્ધ કરે એને પ્રકાશ્ય કહેવાય, પ્રકાશક પ્રકાશો અને પ્રકાશ્ય ત્રણ શબ્દો વાપરા. પ્રકાશક તો દીપક, પ્રકાશ એની અવસ્થા, અને એ ઘડાને પ્રસિદ્ધ કરે છે એને પ્રકાશ્ય કહેવાય. ત્યારે એ છે કે અને આ પ્રકાશ દ્વારા ઘરો જ જણાય છે કે બીજું કઈ જણાય છે? કે ના સાહેબ, મને તો અત્યારે ઘરો જણાય છે, બીજું કઈ જણાતું કે તારી ભૂલ થાય. જો પ્રકાશ થી ભિન્ન એવો પ્રકાશ ઘરો જે પ્રકાશ થી ભિન્ન છે એ તને જણાય છે, અને પ્રકાશ થી અભિન્ન દીપક તને જણાતો નથી, અમને આશ્ચર્ય થાય. આ તો દ્રષ્ટાંત છે. એમાં આત્મા છે, એ જ્ઞાન છે, એની અવસ્થામાં જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન કરવું ન પડે, જ્ઞાન થાય થાય ઉપયોગ લક્ષણ છે, સામાન્ય લક્ષણ, સદુપયોગ ની વાત નથી. ઉપયોગ 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 સમય સમય જાણવાની ક્રિયા, ઉપયોગ લક્ષણ છે, તત્વાર સૂત્રમાં એ વાત કરી છે. સામાન્ય લક્ષણ, વિશેષ લક્ષણ સદુપયોગ છે, પણ સામાન્ય લક્ષણ તો બધાની પાસે ઉપયોગ તો પ્રગટ થાય જ છે, ક્રોધ થાય ત્યારે પણ ઉપયોગ તો હોય, ઉપયોગ વિના જીવ હોઈ શકે? જો ઉપયોગ ન હોય તો જીવ જળ થઈ જાય, અને જો રાગ ઉત્પન્ન થતો હોય તો સીધ હોવો જોઈએ. રાગ પણ પ્રગટ થાય છે, ઉપયોગ પણ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં નાયક પણ જણાય છે, ને ઉપયોગમાં રાગ પણ જણાય છે. પણ રાગ મારો એ માને છે, એને અજ્ઞાની કહેવામાં આવે, જ્ઞાન મારું એ જ્ઞાની થઈ જાય છે. એક એ છે કે આત્મા રૂપીને પોતાના પરની જાણનારી જાતુતા છે, જ્ઞાતા હું જો જ્ઞાતુતા જો છે તમે કે ગામ કથનચિત આત્મા જ્ઞાન હોય, કથનચિત રાગ હોય એમ છે નહી. અને કર્મ તથા લોક કર્મ પૂર્ગલ ના છે, આત્મા સ્વ અને પર એનો પ્રતિપાદ કરનારી જ્ઞાન થાય છે, અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે. અને એ જ્ઞાનમાં બે જ્ઞેય ગણાય છે, એક આત્મા પણ ગણાય છે, અને પૂર્ગલ ના પરિણામ રાગાથી દયાના ભાવ પણ એમાં જણાય છે. એ પોતાથી તથા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, કે જ્ઞાનમાં નાયક ગણાય છે એને પકડતો નથી, અને જ્ઞાનમાં રાગ જણાતા હું રાગી એમ માને છે એ અજ્ઞાની છે. રાગને જાણવા રોકાવવું એ પણ અજ્ઞાન છે. નાયકને જાણ્યા પછી રાગને જાણે તો વ્યવહાર છે, નાયકને જાણ્યા પછી રાગ જણાય તો એને વ્યવહાર કહેવામાં આવે, પણ નાયકને જાણ્યા વિના રાગને કરવામાં રોકાય તો અજ્ઞાન, અને રાગને જાણવામાં રોકાય તો પણ અજ્ઞાન છે. એ ચાર બોલ આવ્યા છે ગુરુદેવનો, ગયા વખતનું આત્મધર્મ પૈસા જીવન છે એમાં ચાર ગુણ લીધા છે કે આ આત્મા જાણનાર દેખનાર હોવા છતાં પોતે પોતાનું જાણનાર દેખનાર હોવા છતાં આ જ્ઞેયોને જાણવામાં રોકાવું એ અપરાધ છે અને કોઈ પાપનું કરવું માનવું એ અપરાધ છે અને કોઈ પાપને જાણવા રોકાવું એ પણ અપરાધ છે અને કર્મ મને નડે છે એમ માનવું એ પણ આત્મા અપરાધી છે. ચાર ગોળ્યા છે એ છે કે આ આત્મા તો જ્ઞાન ને સ્વ અને પરને પ્રતિભાવ કરનારી જ્ઞાતુતા છે. એમાં દેહ પણ જણાય આત્મા પણ જણાય પણ દેહ આત્માનો ક્યાં છે અને દેહ આત્મામાં અભેદ ક્યાં છે એ છે કે આત્મા જાય છે એની અવસ્થામાં જ્ઞાન થાય છે અને દેવનું શાસ્ત્ર જણાય છે. યોગસાર કરતા કે તને દેવગુરુ શાસ્ત્ર જણાય છે એ તારા જ્ઞાન થી ભિન્ન છે એ તને જણાય છે જે તારા જ્ઞાન થી જ્ઞાન અભિન્ન છે એ તને જણાતું નથી. અમને તો આશ્ચર્ય થાય છે શબ્દ ભાઈ અમને તો આશ્ચર્ય થાય છે તારા જ્ઞાનમાં જ્ઞાય જણાયેલો છે. બાલ ગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવેલો છે. અમને તો આશ્ચર્ય થાય છે તારા જ્ઞાનમાં જ્ઞાય જણાયેલો છે જણાયેલો છે જણાયેલો છે એમ હા પાડતો હાલત થઈ જશે અને રાત જણાય છે ના ફલાણું જણાય છે તો ઝડપી બહાર ઉપર આંગળો થવું પડશે એમ ગુરુદેવે 15મી ગાથામાં શબ્દ રાજકોટમાં વાપર્યા. નિરાકાર જ્ઞાન નો તેરો ભાવ કર તો સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ તે મને આ જણાય છે આ જણાય છે અને જાણનાર જણાતો નથી ને આ જણાય છે ને આજે લાગવું છે આ લોટું નથી લાકડા ને લાગવું જાણું છું કે પણ જાણનારો તને તારા જ્ઞાનની પર્યાયમાં જણાય છે એ એટલું સ્વપ્રકાશક છે સ્વપ્રકાશક છે પરપ્રકાશક ને પકડી લીધું સ્વપ્રકાશક ને પણ સાહેબ વ્યવહારે પરપ્રકાશ જણાય કે નહીં પણ વ્યવહાર ક્યારે લાગવું પડે કે આત્મા જણાય પછી એ વિના વ્યવહાર નથી તો જ્ઞેયુદ્ધ છે એ તો એને જ્ઞેયુદ્ધ થયો આસક્ત જ્ઞેયમાં આસક્ત છે
વ્યવહારને નિશ્ચય માની લેવાની ભૂલ છે
વ્યવહારને નિશ્ચય માની લેવાની ભૂલ છે વ્યવહારથી કહ્યું પણ અહીંયા અલ્પવિરામ કહ્યું છે પૂર્ણ વિરામ તો એમ છે નહીં રાગ રાગ આત્મામાં જરાય છે એ વ્યવહાર નહીં વ્યવહારની રાત આત્મામાં જણાય છે ઠીક છે પણ અહીંયા અલ્પવિરામ છે રાત છે આત્મામાં જણાય છે કઈ નહીં નું કથન કે વ્યવહાર નહીં તો નિશ્ચય નહીં એટલું એવી ખબર એ નિશ્ચય લઈએ જ્ઞાન તો નહીં જણાય છે રાત નહીં રાત જણાય છે. હવે રાગનું કરવાનું તો તમે કહ્યું કે રાગનું કરવું તો અજ્ઞાન અને રાગનું જાણવું તે વ્યવહાર તો અમે રાગ અમને જણાય છે એ વ્યવહાર ને એને કહી છીએ એ રાગને જણાતો નથી પણ રાગને જાણે એ વ્યવહાર ક્યારે લાગુ પડે કે એનું જ્ઞાન નિશ્ચય આત્માને જાણે પછી આત્માને જાણવાનું ભૂલી જાય અને રાગને જાણવા રોકાય તો તેને અધ્યક્ષાન કયો છે ભ્રાંતિ કઈ છે હું જ્ઞાતા ને છોડ્યો મારું નહીં એ તો તારી ભ્રાંતિ છે એ તારું નહીં નથી તું જ નાયક અને તું જ્ઞાન ને જ્ઞેય અહીંયા છે જ્ઞાન ને જ્ઞેય જુદું જ્ઞાન થી જ્ઞેય જુદું ન હોય એમ જો જ્ઞેય તમે અહીંયા પાસે તો તારો ઉપયોગ અંદરમાં આવીને તને અનુભવ થાય આથી ઉપયોગ બહાર ભેટકાર કરે હું આને જાણું છું આને જાણું છું આને કરું છું જાણું છું કરું છું જાણું છું જાણનારને જાણ્યો નહીં ઘટપટ આદિ જાણતું તેથી તેને માન પણ જાણનારને માન નહીં કેવું કહીએ શ્રીમદે બહુ સરસ વાત થઈ છે કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરતા એમ કહ્યું એવો અધિક સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે તે થતા નિશ્ચય ની વાત ભૂલાઈ ગઈ અને વ્યવહાર માં મગ્ન જીવો થઈ જાય. નિશ્ચય ની વાત હાથમાં આવ્યા સિવાય વ્યવહાર નો નિષેધ આવે નહીં. નિશ્ચય પ્રગટ, વ્યવહાર નો નિષેધ આવે ત્યારે નિશ્ચય પ્રગટ થાય. હા હા, વ્યવહાર નો નિષેધ. ગુરુદેવ કહે છે ભગવાન, અમે વ્યવહાર નો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ નથી આવતો. કેમ કે તું એવો છો નહીં. અમે તો વ્યવહાર નો નિષેધ કરીએ છીએ કે આત્મા રાગી નથી, આત્મા રાગ નો કરનાર નથી, કુલથી ધર્મ થાય. અમે નિષેધ કરીએ છીએ એમાં આત્મા નો તારો નિષેધ ક્યાં આવ્યો. અમે વ્યવહાર નો નિષેધ કરીએ છીએ તો એવો તો તું છો નહીં, તો એમાં તારો નિષેધ ક્યાં આવ્યો ભાઈ. અમે તો વ્યવહાર નો નિષેધ કરીએ છીએ, અમે નિશ્ચય નો નિષેધ ક્યાં કરીએ છીએ. વ્યવહાર ના નિષેધ વિના નિશ્ચય આત્મા આવતો. બે શ્લોક છે, નિર્દયીપણે તું વ્યવહાર નો નિષેધ કરજે. સર્વત્ર ભગવાન નું પ્રમાણ છે. જયંતિભાઈ ની દીકરી બા જયંતિભાઈ આમ થઈ નિર્દય શબ્દ વાપરો ને. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે તું વ્યવહાર નો નિષેધ નિર્દયપણે કરીએ તો નિશ્ચય ની પ્રાપ્તિ થશે. પછી નિશ્ચય ની પ્રાપ્તિ થયા પછી વ્યવહાર નો જ્ઞાતા તું થઈ, વ્યવહાર નો જ્ઞાતા થઈ. હાય હાય, મને પછી પરપતા લોકાલોક જણાશે કે નહીં. અરે પેલા આત્માને જાણી લે લે તો લોકાલોક તો મફત ના ભાવ માં જણાશે. એનો પુરસ્કાર કરવો પડશે. આત્માને જાણવાનો પુરસ્કાર હોય, પર પદાર્થને જાણવાનો પુરસ્કાર ન હોય તો છ છ જ્ઞાન માં કર. આ વિના પુરસ્કાર વિના પ્રયત્ને વિના લોકાલોક ની સન્મુખ થયા વિના અંદર માં પ્રતિભા થઈ જશે. તારે લોકાલોક ને જાણવા માટે આમ કરવું પડશે નહીં. એને જ્ઞાન કહેવામાં આવે.